તારીખ 1/12/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 436 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 781
વચનામૃત પત્રાંક 436 પછી લેવાનું 36 પછી લેવાનું રમતા રમતા ઉરગતા નાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવવિલાસ આ અધૂરો પત્ર મળ્યો છે. પત્રના મથાળે બનારસીદાસનો એક પદ નાટક સમીસારમાંથી ટાંક્યો છે. જીવના જુદા જુદા જે ગુણ સ્વભાવ છે, જીવ કેવી રીતે પોતાના પર્યાયમાં વિલસે છે સ્વાભાવિકપણે, એ સબ જીવ વિલાસ, જીવનો વિલાસ છે, વૈભવ વિલાસ. આ બધા ગુણ છે એનો વૈભવ છે, એનું પરિણમન છે, એનો વિલાસ છે. એક એક ગુણ પર અધ્યાત્મ દ્રષ્ટિએ હવે પછીના પત્રમાં વિષય ચાલશે આપણે, એટલે પછી આપણે અર્થ ત્યાંથી જ કરશું. જે શ્રી તીર્થંકર દેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો છે, તે તીર્થંકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ. ચાર નમસ્કાર વચન લીધા છે
આ પત્રમાં,
ચાર નમસ્કાર
વચન લીધા છે.
પહેલામાં એમ કે છે
કે તીર્થંકર દેવે
આત્માને યથાસ્થિત અત્યંત યથાસ્થિત કહ્યો છે. ઉપરના પદમાં પણ આત્માનું સ્વરૂપ જ કહ્યું, જીવ વિલાસમાં આત્માનું સ્વરૂપ કહ્યું છે કે આત્મા સમતાવાળો છે, રમતાવાળો છે, વૃત્તાવાળો છે, જ્ઞાયકતાવાળો છે એમ કરીને. હવે પોતે એમ કહે છે કે તીર્થંકર દેવે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈને, સ્થિર થયા ત્યારે આત્મા રૂપે થઈ ગયા, આત્માપણે થઈ ગયા, એમના સર્વભાવો આત્મારૂપ થયા, સ્વરૂપમાં સ્થિર થયા, સ્વરૂપમાં નિવાસ કર્યો ત્યારે એમના બધા ગુણો આત્માપણે આત્મારૂપ થઈ ગયા. જેવો આત્મા એવું જ એમનું પરિણમન બધા ગુણોનું. એવી દશામાં આવીને વક્તવ્યપણે એટલે કહી શકવા યોગ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય, કહી શકવા યોગ્ય જે પ્રકારે વધુ સારી રીતે કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો છે. જેવો આત્મા દર્શાવ્યો છે બતાવ્યો છે,
યથાસ્થિત વર્ષ જેવો છે એવો જ બતાવ્યો છે. એમણે એ આત્મા કહ્યો એ એમણે જગત ઉપર બહુ મોટો ઉપકાર કર્યો. પોતે સ્વરૂપમાં સ્થિર થયા એનો લાભ પોતાને મળ્યો, કેમ કે એમને પરમાનંદની પ્રાપ્તિ થઈ ત્યાં.
એ ઉપરાંત એમને આત્માને
જેવો અનુભવ્યો,
જેવો કેવળ જ્ઞાનમાં આવ્યો એવો આત્મા વાણી દ્વારા દર્શાવ્યો એમનો બહુ મોટો ઉપકાર છે. કેમ કે જીવ પોતાના આત્મ સ્વરૂપને વિશે અનાદિથી અજાણ છે,
સાવ અજાણ છે.
જ્યારે જ્યારે જે ભાવ પ્રાપ્ત કરે છે ત્યારે ત્યારે પોતાનો
તે રૂપે અનુભવ કરે છે અને એ પ્રમાણે
84 લાખ જન્મ મરણ કર્યા કરે છે. મૂળ સ્વરૂપથી અજાણ છે. દુઃખી છે, એને કારણે બહુ
બહુ દુઃખી છે. હવે જેવું આત્મ સ્વરૂપ કહ્યું તે થંકર દે, અને તેથી પોતાની ભ્રાંતિ મટી અને સુખના રસ્તે જીવ ચડે છે, એ એમનો બહુ મોટો ઉપકાર છે. એટલે બીજી બધી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરીને નમસ્કાર કરીએ છીએ. આ સાચા નમસ્કાર છે. જગતના પદાર્થોની અપેક્ષા રાખીને નમસ્કાર કરે છે એ નમસ્કાર સાચા નથી, એમ એમાંથી સ્પષ્ટ થાય છે. બધી અપેક્ષા છોડીને એક સ્વરૂપ પ્રાપ્તિને અર્થે, સ્વરૂપ બતાવ્યું એટલે સ્વરૂપ પ્રાપ્તિને અર્થે હવે આમાં પ્રયત્ન કરીશું, અને એ પ્રયત્નમાં એ નિમિત્તભૂત થશે એમના વચનો માટે એમને નમસ્કાર કરીએ છીએ. અને એ નમસ્કાર કરતી વખતે જગતના બધા જ પદાર્થોની અપેક્ષાનો ત્યાગ કરીએ છીએ. એવી રીતે નમસ્કાર કર્યા એ સાચા નમસ્કાર છે. જગતના પદાર્થોની ઈચ્છાઓ રાખીને જે ઈશ્વરને, ભગવાનને, પરમાત્માને નમસ્કાર કરે છે એ ખરેખર ઓલા પદાર્થોને નમસ્કાર કરે છે, ઈશ્વરને, ભગવાનને નમસ્કાર કરતા નથી, એમ છે. પૂર્વે ઘણા શાસ્ત્રોનો વિચાર કરવાથી તે વિચારના ફળમાં સત્પુરુષને વિશે જેના વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે તે તીર્થંકરના વચનને નમસ્કાર કરીએ છીએ. તીર્થંકર દેવે સત્પુરુષની ભક્તિ માટે વચનો કયા છે અને એ વચનો પરંપરાએ શાસ્ત્રોમાં જળવાઈ રહ્યા છે, એટલે ઘણા શાસ્ત્રોનો વિચાર કરવાથી સીધું તો ખ્યાલમાં નહોતો આવતો, એમ કે છે. માણસ શાસ્ત્ર વાંચે છે તો શાસ્ત્રના ઉપદેશને સમજે છે, શાસ્ત્રના કહેલા, શાસ્ત્રમાં કહેલા સિદ્ધાંતોને સમજે છે, એમાં ન્યાય વગેરે હોય છે એને સમજે છે, નયને ન્યાયને ઘણું ઘણું સમજે છે. પણ જે વિચારના ફળમાં સત્પુરુષને વિશે ભક્તિ થાય એવું ભાગ્ય જ સમજે છે, અને જ્યારે એ સમજે છે ત્યારે એનો બેડો પાર થાય છે, એમ કહેવું છે. સત્પુરુષમાં ભક્તિ ઉત્પન્ન થવી તે, હા, ખરા આત્મકલ્યાણનો ખરો વિચાર આવે ત્યારે, ત્યાં સુધી ખરો વિચાર નથી. તો જ ભક્તિ કહેવાય, નહીતર ભક્તિ ન કહેવાય. આજ્ઞાકારિતા વિના ભક્તિ છે ને. જીવનો સર્વજ્ઞ સ્વભાવ છે, કેવો? એટલે આખું જગત એને જાણવું એ એના સ્વભાવમાં છે, આખા જગતનું જ્ઞાન કરવું એના સ્વભાવમાં છે. એવો સ્વભાવ હોવાને લીધે આખું જગતને જાણવાની ઈચ્છા પણ જીવને થયા કરે છે અને રહ્યા જ કરે છે. પણ આત્મા જે સર્વજ્ઞ સ્વભાવી છે એને જાણીને એ જગતને, જગતનું પ્રતિબિંબ પડે નિર્મળ થઈને જ્ઞાન, તો એ જગતને જાણ્યું યથાર્થ છે. પણ પોતાના સ્વરૂપને જાણ્યા વિના જે જીવ જગતના પદાર્થો જાણવા માટે કુતૂહલ વૃત્તિએ ઉત્સુક થાય છે, પ્રેરાય છે, તે જીવ બંધાય છે અને કર્મ બંધાય છે. એક તો જ્ઞાનાવરણીમાં ઊભો છે જ્ઞાનને આવરણ નાખીને, એટલે આખું જગત જણાતું નથી, જાણવું છે તોય તે આખું જગત જણાતું નથી. વળી અયથાર્થ પ્રકારે જાણવા માટે કુતૂહલ કરે છે ત્યારે ઓર જ્ઞાનાવરણીને બાંધે છે, જ્ઞાન બિડાય છે, જ્ઞાન બિડાઈ જાય છે. ત્યારે શાસ્ત્રો વાંચવામાં પણ જાણે જાણે ઘણું જાણું ઘણું સમજવું એવી જે વૃત્તિ છે એ સત્પુરુષની માં ભક્તિ ઉત્પન્ન થવાનું જે એમાં એ શાસ્ત્રોમાં જે આશય છે એને ચૂકાવે છે, એ ચૂકી જાય છે. જે જીવ ઘણો શાસ્ત્ર જ્ઞાન કરવા ઈચ્છે એ સત્પુરુષની ભક્તિને ચૂકે છે એમ કહે છે. એટલે પૂર્વે ઘણા શાસ્ત્રોનો વિચાર કરવાથી, બહુ વાંચ્યું બહુ વિચાર્યું, પછી એ વિચારતા 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 એ વિચારના ફળમાં સત્પુરુષને વિશે ભક્તિ થઈ, જેના વચનથી એવા પણ વચન જોયા અને ભક્તિ થઈ, તો તીર્થંકરના એ વચનને અમે નમસ્કાર કરીએ છીએ. હા, હવે આ જીવ આત્મકલ્યાણના માર્ગે ચડશે એમ લીધું છે. જીવ આ એક જ જગ્યાએ ભૂલો છે. શાસ્ત્રો ઘણા અંગ પૂર્વ સુધીના વાંચ્યા છે, ભૂલો છે સત્પુરુષ વિષયમાં. કોકને જ સૂજે કેમ કે આત્મજ્ઞાન એ એક એવો રહસ્યભૂત વિષય છે કે જે સત્પુરુષની પ્રત્યક્ષતા વગર ગમ્ય થાય એવો નથી. અને એ વાત જેને સમજાય છે એને સત્પુરુષની સાચી ભક્તિ આવે છે, કેમ કે એને એનું મહત્વ સમજાય છે. સત્સંગનું મહત્વ એ જ સત્પુરુષનું મહત્વ છે, સત્પુરુષનું મહત્વ એ સત્સંગનું મહત્વ છે. કૃપાળુદેવે એમ કીધું કે ઘણા શાસ્ત્રોનો વિચાર કર્યા પછી એ વિચારોનો ટોટલ એક જગ્યાએ લાગ્યો અને સત્પુરુષના વિશે ભક્તિ થઈ. તો કે છે કે એ વચનને, તીર્થંકરના વચનને અમે નમસ્કાર કરીએ છીએ. તીર્થંકરે તો શાસ્ત્રમાં એટલું બધું કીધું, કરોડો અબજો શ્લોકમાં શાસ્ત્રો લખાણા, 11 અને 14 પુરવણમાં તો કરોડો અબજો શ્લોક છે. એ બધામાં સત્પુરુષને વિશે જે વચનથી ભક્તિ થઈ તે તીર્થંકરના વચનને નમસ્કાર કરીએ છીએ. અહીંથી ગાડી પાટે ચડી, નહીંતર ગાડી પાટે નહોતી ચડતી. શાસ્ત્રો વાંચ્યા પછી પણ ગાડી પાટે નહોતી ચડતી. ગોપીઓએ શ્રીકૃષ્ણ ભગવાનને ભાગવતમાં એમ કીધું કે અમે તમારા જ્ઞાનમાં કઈ સમજતા નથી, અને અમારે તમારું જ્ઞાન સમજવું નથી. અમે તો તમારી ભક્તિ કરવાનું સમજાય તો બધું સમજી લીધું. અમે જા ઈ ટોટલ માર્યો એમણે. અહીંયા એ વાત સુભાગભાઈ કરી ને, એ વાત કોને કરી? સુભાગભાઈ કરી, કૃપાળુદેવે નથી કરી. એ વાત સૌભાગભાઈ કરી. ક્યાંથી કરી? એને સૂજ આવે ત્યાંથી કરી. ભાગવતની એ વાત સૌભાગભાઈ શું કરવા કરે? કે તીર્થંકરનું એ વચન છે કે જે ઘણા શાસ્ત્રોના નો વિચાર કર્યા પછી એ વિચારના ફળમાં ઉત્પન્ન થાય એવું એ વાત છે. અને એ સૂજ સૌભાગભાઈને અંતરથી આવી, એટલે એમણે એ વાત કૃપાળુદેવને લખી કે આ વાત મને ગોપીઓની આ વાત મને કિંમતી લાગે. હવે એ વાત કેટલી કિંમતી છે એ કૃપાળુદેવ સ્વભાગભાઈને હવે કહે છે. એવું તો તીર્થંકરનું આ વચન છે. ઘણા શાસ્ત્રોનો વિચાર કર્યા પછી જેના ફળમાં સત્પુરુષને વિશે ભક્તિ જાગે એ તીર્થંકરનું જે વચન છે, જે વચનને અમે નમસ્કાર કરીએ છીએ એ વાત તમારા આત્મામાંથી ઉગી છે. માટે અમે તમારી ભક્તિ કરીએ છીએ ને માટે અમે તમારો સત્સંગ કરીએ છીએ. કેવી સર્કિટ પૂરી થાય છે. એક ફીલ થાય છે, એક તબક્કે એવું ફીલ થાય છે જેને સત્પુરુષ વિશે ભક્તિ ઉત્પન્ન થાય છે. એવી રીતે ફીલ થઈને ભક્તિ ઉત્પન્ન થાય છે કે આ ન મળ્યા તો મારો કેટલો અનંત કાળ, કેટલા અનંત દુઃખમાં વીતો હોત. જો આ સત્પુરુષ ન મળ્યા હોત અને હું આ રસ્તે ન ચડ્યો હોત તો મારો જીવ કેટલા અનંત અનંત કાળ સુધી અનંત અનંત દુઃખને ભોગવા કરત. એ વસ્તુ ફિલિંગમાં આવે છે એટલે એ ભક્તિ આવે છે. અને એવી વાત તીર્થંકર દેવે શાસ્ત્રમાં તીર્થંકર દેવે કરી છે. એ તીર્થંકર દેવના વચન શાસ્ત્રોમાં છે. અને એ જગ્યાએ કોઈ જીવ આવે છે ત્યારે કૃપાળુદેવ જેવા એને નમસ્કાર કરે છે. આ લાઈન ચડ્યો છે, અહીંથી લાઈન ચડી. એ વગર આત્મજ્ઞાન કોઈ એવો અગમ્ય એવો એક અગમ્ય વિષય છે કે કોઈ રીતે ઇન્દ્રિય જ્ઞાનથી મનના વિચારથી, શાસ્ત્રમાં છે ત્યારે મનનો વિચાર છે, કોઈ રીતે ગમ્ય થાય જ નહીં ને. માટે એને અગમ્ય કહ્યું છે. એ અગમ્યની ગમ આ જગ્યાએ પડી પહેલી વહેલી. હવે આત્મજ્ઞાન થઈ જશે એમ કહેવું છે. તીર્થંકરના એ વચનને નમસ્કાર કરીએ છીએ કે મહા તીર્થંકર દેવ આપે પણ આ વાત શાસ્ત્રમાં મૂકી અને તમે અમારો નિવેડો કરી નાખ્યો. ખરેખર તમે સાચા તારણહાર છો એમ પછી લાગે છે કે તમે આવી વાતો કરી. આ વાત ન કરી હોત તો સમજાત કીધી અમને. જો આ વાત તમે શાસ્ત્રમાં ન મૂકી હોત તો અમે કીધી સમજાત. માટે તમારા આ વચનને અમે નમસ્કાર કરીએ છીએ. આવી વાતો આ વિષય ઉપર કૃપાળુદેવે કલમ બહુ ચલાવી છે. આ વિષય ઉપર કલમ ચલાવવામાં એમનું સામર્થ્ય જોઈએ ને તો એમના પ્રત્યે ઘણી ભક્તિ આવે એવું વિષય છે. ઘણું સામર્થ્ય. ફેરવીને એવી રીતે વાતને રજૂ કરે છે. તીર્થંકરના નામે એ મૂકી વાત. ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી ઘણા પ્રકારે શાસ્ત્રો વાંચીને વિચારીને જીવનો વિચાર કરવાથી તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી. ભલે ગમે એટલો જીવ વિચાર કરે, જીવ પોતાના સ્વરૂપને જાણવા માટે જે શાસ્ત્રોમાં એ જીવનો અધિકાર ને જીવનું સ્વરૂપ કહ્યું છે, સમયસારમાં જીવ અધિકાર પહેલો છે, પણ તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી. એ સિવાય જણાય એવો નથી.
એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ, એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ કે આત્મારૂપ પુરુષ વિના આ નહીં જણાય, આ જીવ નહીં જણાય, એવી નિશ્ચળ શ્રદ્ધા થઈ, તે તીર્થંકરના માર્ગબોધને નમસ્કાર કરીએ છીએ. ઉપદેશ બોધ, સિદ્ધાંત બોધ, બે શબ્દો તેમણે વાપર્યા છે, આ ત્રીજો શબ્દ વાપર્યો માર્ગબોધ. કેવો માર્ગબોધ? એવો શબ્દ વાપર્યો માર્ગબોધ. એટલે શું? માર્ગ વિશેનું જ્ઞાન. બોધ એટલે જ્ઞાન, સિદ્ધાંત બોધ એટલે સિદ્ધાંત વિશેનું જ્ઞાન, ઉપદેશ બોધ એટલે ઉપદેશ વિશેનું જ્ઞાન, અને માર્ગબોધ એટલે ઉપાય, ઈલાજ, એ વિશેનું જ્ઞાન. તો કે તીર્થંકરે ઈલાજનું જ્ઞાન કેવી રીતે શું બતાવ્યું? કે આ જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી. જીવનું સ્વરૂપ, પોતાનું સ્વરૂપ પોતાને નથી જણાતું અને અનંતકાળથી નથી જણાતું. આપણા જીવનો વિચાર કરીએ, આપણે શરીરને વરસ થયા એટલે આપણે નથી, કોઈ 40 થયા, કોઈને 50 થયા, કોઈને 60 થયા, કોઈને 70, એવડો જીવ નથી. જેના કાળનો કોઈ પાછળ છેડો જ નથી ત્યારનો જીવ છે. માર્ગ પામ્યો નથી, અત્યારે અહીંયા છે એનું કારણ કે ભૂતકાળમાં ક્યારેય માર્ગ પામ્યો નથી. જો ક્યારે માર્ગ પામ્યો હોત તો અત્યારે અહીંયા ન હોત, એ વાત સાબિત થઈ ચૂકેલી છે, સાબિત કરવાની જરૂર નથી. ત્યારે તીર્થંકર દેવે એ માર્ગ વિશે જ્ઞાન આપ્યું. એમાં એમ જ્ઞાન આપ્યું કે ઘણા પ્રકારે વિચાર કરવાથી પણ જે જીવ ન જણાય એ જીવ આત્મારૂપ પુરુષ વિના નથી જણાતો, એવો જે માર્ગ બતાવ્યો, ઉપાય બતાવ્યો, એ જ્ઞાનને અમે, માર્ગ સંબંધીના એ જ્ઞાનને અમે નમસ્કાર કરીએ છીએ અત્યારે. જાણ્યો જાય, પુરુષ વિના જાણ્યો જાય એવો નથી, એવી નિશ્ચળ ઉત્પન્ન શ્રદ્ધા થઈ. કોનાથી? ભગવાનના તીર્થંકર દેવના માર્ગબોધથી એવી શ્રદ્ધા ઉત્પન્ન થઈ કે આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. અને શાસ્ત્ર વાંચવામાં ક્યાં બાકી રાખે છે? સબ શાસ્ત્ર ને કે ન ધારી એ મત મન ને ખંડ ને બહુત કહે. બીજી પોતાની રીતે શાસ્ત્રો જાય ને એટલે પોતાના મતનું સ્થાપન કરવું, બીજાના મતનું ખંડન કરવું, આ પ્રકાર ઊભો થાય થયા વિના રીએ જ નહીં, અને પોતાના મતને લાદવા જાય બીજાને ખંડન કરીને, તમારી વાત ખોટી ને મારી વાત સાચી, એ થયા વગર રીએ જ નહીં. કે છે કે એ રીતે કોઈ રીતે જીવ જણાયો છે એને. જીવનો ઘણા પ્રકારે વિચાર કર્યા પછી આ એક વિચાર આવ્યો કે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણી શકાય એવો છે જ નહીં, એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ. એવું જે તીર્થંકર દેવનો ઉપદેશ, માર્ગ સંબંધીનો ઉપદેશ, એને અમે નમસ્કાર કરીએ છીએ. એ ઉપદેશને અમે નમસ્કાર કરીએ છીએ. એ તો એક તીર્થંકર લગ્ન એમ કે અનંતા તીર્થંકરો આમ કીધું છે એમ કે બેન શ્રી શું કીધું? વચના મૃતમાં 21 નંબરના બોલમાં શું કીધું? ભાવનાનો બોલ લીધો એમણે કે સાચી ભાવના અંતરની ભાવના હોય અને ન ફળે તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. કેવડી મોટી વાત કરી, એક પરમાણુ શૂન્ય ન થાય. આ તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે એમ કે છે. એક પરમાણુનો અભાવ ન થાય કોઈ દિવસ. ઝીણો છે એટલે નાશ પામે એમ નહીં, અનંત અનંતી શક્તિ છે એક પરમાણુમાં, એટોમિક એનર્જી. 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે કોની પાસે? ભાવના પાસે. અનંતા તીર્થંકરો એ કહેલી આ વાત છે. ક્યાંથી કાઢ્યું? એક તીર્થંકર નહીં, અનંતા તીર્થંકરો એ કહેલી વાત છે. એ જ્ઞાનીનો અનુભવ અને અનંતા તીર્થંકરોનો અનુભવ એક જ વાત છે. મને જે અનુભવ થયો એ જ અનંતા તીર્થંકરોને અનુભવ થયો છે. એ જ અનંતા તીર્થંકરો એ અનુભવને કયો છે આગમની અંદર, એમ કૃપાળુદેવે પોતાના અનુભવને કયો છે એ વાત સાચી. પણ એ જ બધા તીર્થંકરોનો પણ એ જ અનુભવ છે. કોઈ તીર્થંકરનું દ્રવ્ય પણ સત્પુરુષના યોગ વિના બુજ્યું નથી. અનંતા તીર્થંકરો થયા અને અનંતા હજી થશે. અનંતા થઈ ગયા ને હજી અનંતા થશે એમાં એક કેસ એવો નહીં હોય તીર્થંકર દ્રવ્યનો કે જે સત્પુરુષ વિના જ્ઞાન પામ્યા હોય. બીજાની તો સવાલ જ નથી રહેતો, હવે કહેવાની જ વાત નથી રહેતી. મહાવીર સ્વામીનો દાખલો ખુલ્લો છે, મહાવીર સ્વામીનો દ્રષ્ટાંત ખુલ્લો છે. એવી સૂઝ જેને આવે અને નિશ્ચળ શ્રદ્ધા થાય તીર્થંકરના વચનથી ઉપદેશથી, તો કહે છે કે એ જ્ઞાનને પણ અમે નમસ્કાર કરીએ છીએ. કયા જ્ઞાનને નમસ્કાર કરીએ છીએ? કે જે જ્ઞાનથી માર્ગે ચડ્યા, માર્ગનું જ્ઞાન થયું ને. માર્ગબોધ એટલે માર્ગનું જ્ઞાન, એ તો સમાસ છે. માર્ગબોધ એ સમાસ છે. માર્ગનું જ્ઞાન, ઉપાયનું જ્ઞાન, ષષ્ઠી સમાસ કે છે, છઠ્ઠી વિભક્તિ વપરાય ને. એટલે એ જ્ઞાનને અમે નમસ્કાર. કયું જ્ઞાન? કે જીવ આત્મા રૂપ પુરુષ વિના જાણ્યું જાય નથી એવી નિશ્ચળ શ્રદ્ધા જેના, જે જ્ઞાન દ્વારા થઈ. જ્ઞાન શ્રદ્ધાનું કારણ છે ને, જે જ્ઞાન દ્વારા થઈ એ જ્ઞાનને અમે નમસ્કાર કરીએ છીએ. બીજું તો ઘણું જ્ઞાન છે, બીજી તો ઘણી વાતો છે. મોક્ષ માર્ગ સંબંધી એટલી બધી વાતો છે કે એના હજારો ગ્રંથ રચાણા છે. આમાં કઈ વાત છે? આ વાત છે. પછી બધું આપોઆપ છે. જે કહ્યું મોક્ષ માર્ગની વાતોમાં એ બધું આપોઆપ છે. પાયામાં આ વાત છે. આપણે સંકલનમાં 273 ને બધા લીધા છે ને, એમાં 436 લેવો જોઈએ. યાદ કરજો. જુદા જુદા સબ્જેક્ટ ઉપરના પ્રવચનોનો પુસ્તકો આપણે તૈયારી કરીએ છીએ ને, એમાં એક સત્પુરુષનું મહત્વ બતાવવા માટે ના પત્રોની યાદી કરાવી છે. એમાં 213 લીધો છે, 212 લીધો છે. પછી 416, 436 બધા લીધા છે ને, યાદી તો કરાવે. 194 લીધો છે, 194 લીધો છે, 194 લીધો. જયકર એક વિષય ઉપર યાદ.
જેના વડે સહજ પ્રાપ્ત થાય એ જ કહેવાનો જેનો ઉદ્દેશ છે. આ ત્રણ વચનમાં એ પાછું હું એનો રહસ્ય મૂક્યો. ઉદ્દેશ શું છે આની અંદર?
સત્પુરુષની આવી આવી વાતો કરવા પાછળ ઉદ્દેશ શું છે? પણ તીર્થંકરનો
શું
કે ઉદ્દેશ એ છે
કે ભિન્ન ભિન્ન પ્રકારે જીવનો વિચાર કર્યો, એની પ્રાપ્તિ માટે વિચાર કર્યો, એની પ્રાપ્તિ માટે યોગ ને ધ્યાનના સાધનો કર્યા, બળવાન પરિશ્રમ કરીને ધમ પછાડા કરવા છતાં પ્રાપ્તિ ન થઈ, જે સહજ માત્રમાં થઈ, એવા ઉદ્દેશથી જે વાત કરી એના ઉપર કઈ વાત કરી કે ઉદ્દેશ વચનને અમે ઉદ્દેશના દ્રષ્ટિકોણથી એ વચનને વિચારીને નમસ્કાર કરીએ છીએ. કયો વ્યૂ પોઈન્ટ લીધો એમણે? ઉદ્દેશનો વ્યૂ પોઈન્ટ લીધો. તીર્થંકર આ વાત કરે છે,
સત્પુરુષની વાત કરે છે શાસ્ત્રોમાં. ઉદ્દેશ શું છે એમનો પણ?
તો કે ઉદ્દેશ આ છે
કે આટલું બધું કરવા છતાં પ્રાપ્ત થાય એવું નથી.
હા, એનો ઉદ્દેશ છે ને
એ ઉદ્દેશ જોઈને એ ઉદ્દેશ વચનને
એ વચનમાં એમનો ઉદ્દેશ જોઈને મેં નમસ્કાર કર્યો છે. ઓહો, ઉદ્દેશ એટલે ઈરાદો. ઉદ્દેશ એટલે
ઈરાદો.
હા, બોલે ગમે પણ ઈરાદો પકડવો પડે છે આપણે. કોઈ માણસ ગમે તે બોલે,
વખાણ કરે તો એનો ઈરાદો પકડવો જોઈએ,
અને નિંદા કરે તો પણ એનો ઈરાદો પકડવો જોઈએ, તો જ સમજાય
કે આમાં
શું ચાલી રહ્યું છે, નહીં તો સમજાય નહીં.
વખાણ કરે લૂંટી લે તમને,
કંખેરી નાખે. જો તમે વખાણમાં આવી જાવ તો
થાય કે ન થાય?
અને કડકમાં કડક વચન કહીને તમને બચાવી દે,
કઠોરમાં કઠોર વચન કહીને તમને બચાવી દે. ઉદ્દેશ શું છે? બચાવવાનો.
કઠોર વચન કહેવાનો ઉદ્દેશ નથી. ઉદ્દેશ ઉપર આખું જજમેન્ટ લેવાય છે.
હા, ન્યાયના પ્રકરણમાં સિદ્ધાંત છે. આજે લૌકિક ન્યાયમાં ઇન્ટેન્શન ઇઝ ફોલ્ટ.
ફોલ્ટ નથી જોવાતો, ઇન્ટેન્શન
ઇઝ ફોલ્ટ. તમારો ઈરાદો શું છે
એ તમારો ગુનો છે.
એવી રીતે
એ ઉદ્દેશ શું છે? જીવ પરિશ્રમ કરીને તૂટીને મરી જાય નહીં.
સત્પુરુષ વગર પત્તો ખાય એવું નથી.
એવો જ એમ કરીને આત્મજ્ઞાન જીવની પ્રાપ્તિ કરાવવાનો ઉદ્દેશ છે. એ ઉદ્દેશ જોઈને
ઉપકાર બુદ્ધિ આવે છે,
નમસ્કાર કરે છે. એ ઉદ્દેશ વચનને અમે નમસ્કાર કરીએ છીએ. એવી વાત છે,
ખરી વાત છે.
એ વિશે એમને બહુ એલોબરેટ કર્યો, બહુ
ગજબ રીતે.
હે, એમનો કઈ ઉપયોગ ચાલે છે એ વિષયમાં?
ફેન્ટાસ્ટિક ચાલે છે.